જીવ અને પૂજગલ એકબીજાને અવગાહના આપે છે, તો જ્યારે કુજલ કર્મ જીવના પ્રદેશોમાં આવીને રોકાઈ જાય અને પછી જ્યાં જ્યાં જીવ જાય ત્યાં ત્યાં કર્મ પણ જાય, ક્યાં સુધી? કે જ્યાં સુધી કર્મની સ્થિતિ છે ત્યાં સુધી. તો એવા બંધને અન્યોન્ય અવગાહ બંધ કહેવાય છે, કેમ કે જીવ અને કુજલ ખાલી એક ક્ષેત્રમાં રહેલા છે એટલે એને અન્યોન્ય અવગાહ બંધ કહેવાય છે. આવું પ્રવચન સાથે હા જીવનો કર્મ સાથે બંધ કેવી રીતના થાય છે? કેમ કે જીવમાં તો સ્પર્શ ગુણ છે નહીં, ઉજ્જવલમાં સ્પર્શ ગુણ છે. તો ઉજ્જવલના સ્પર્શ ગુણને કારણે જે બે ઉજ્જવલ બંધાય છે અને આ ફોન જેવા સ્કંદ બને છે, તો એ તો ખાલી ઉજ્જવલમાં જ થઈ શકે. તો જીવમાં બંધ કેવી રીતના થાય? રાગાદી ભાવોને કારણે જીવમાં કર્મને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થાય છે અને એ શક્તિને કારણે કર્મ પરમાણુ આવીને જીવના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગા ભાવીને ઉભા રહે છે, એને જીવ અને કર્મનો બંધ કહેવાય છે. કઈ કર્મ પરમાણુ એકચ્યુઅલી કઈ જીવ સાથે ચીપકી જતા નથી, પણ ખાલી એવો એક બંધ છે એને જીવ અને કર્મનો બંધ. બરાબર, હા આપણે જોઈએ. હવે આવું પ્રવચન સારની 177મી ગાથામાં કીધું છે. આગળ હવે આ પાછું આ વાક્ય સાંભળજો બરાબર. રાગ પરિણામ માત્ર એવો જે ભાવ બંધ, આ જીવના જે રાગાદી ભાવ છે જેને ભાવ બંધ કહેવાય છે, તે દ્રવ્ય બંધનો હેતુ હોવાથી, આ ભાવ બંધ દ્રવ્ય બંધનો હેતુ હોવાથી તે જ નિશ્ચય બંધ છે. ભાવ બંધ જ નિશ્ચય બંધ છે અને છોડવા લાયક. બરાબર, દ્રવ્ય બંધ શું છે? કે કર્મ પરમાણુ આવીને જીવ સાથે બંધાય, તો એને તો કઈ છોડવાની જરૂરત નથી, કેમ કે એનું મૂળ કારણ જીવના રાગાથી ભાવ બંધ. તો ભાવ બંધ ને રોક્યા તો ઓલા કર્મ એની જાતે રહ્યા. આટલું આપણું થઈ ગયું છે. હવે આપણે આગળ વધીએ. સેકન્ડ પોઈન્ટ, મિથ્યાત્વ ક્રોધાદિરૂપ ભાવ તે સર્વને સામાન્યપણે કશાય કહેવાય છે. મિથ્યાત્વને આપણે જોઈ લીધા ને, આ મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કશાય નહીં હોય. બરાબર, ફરીથી લખું, અવિરતી પ્રમાદ કશાય અને યોગ. હવે આપણે મોટા શાસ્ત્રો જયારે સ્વાધ્યાય કરવા કરીએ ને, ત્યારે ઘણી જગ્યાએ આશ્રવના ચાર પ્રકાર જ કીધા છે. તેમાં કે છે મિથ્યાત્વ અવિરતી કશાય અને યોગ. એમાં પ્રમાદ ને કશાય માં લઈ લીધું. હવે ઘણી જગ્યાએ ખાલી એમ જ કે છે કશાય અને યોગ, તો એનો મતલબ કે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ એ બધા કશાયમાં ઇન્ક્લુડ કરી લેવા. એવી જ રીતે અહીંયા શું કે છે કે મિથ્યાત્વ અને ક્રોધાદી રૂપ ભાવ તે સર્વને સામાન્યપણે કશાય કહેવાય છે, એટલે બધા સામાન્ય રીતે કશાયમાં ગણી લેવાય. અચ્છા, એક બીજી રીતે આપણે ડિવિઝન જોઈએ તો આપણે પહેલા પણ જોયું છે ને, કશાયને બે રીતે આપણે ડિવાઈડ કર્યા હતા કે કશાય શું છે, એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે, એને બે રીતે બાયફર્કેટ કરવા તો શું આવે? હા, દ્વેષ અને રાગ. અને એને જ ફર્ધર ડિવાઈડ કરવું હોય તો શું આવે? ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર, હવે આ તો થઈ જે ચારિત્ર ગુણની વિકારી પર્યાયની વાત. હવે કર્મની અપેક્ષાથી જોઈએ, ખબર છે, કર્મ ચારિત્ર મોહનીય કર્મમાં શું આવે? અરે સોરી, મોહનીય કર્મની અંદર કયા કયા ભેદ આવે ખ્યાલ છે? બરાબર, તો મોહનીયમાં દર્શન મોહનીય અને ચારિત્ર. હવે દર્શન મોહનીયના ત્રણ ભેદ છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. નામ સાંભળે છે ક્યારે? જ્યારે કર્મના આપણે સિદ્ધાંતો ભણીએ ને, તો દર્શન મોહનીયના ત્રણ કર્મ પ્રકૃતિમાં ભેદ થાય છે. આપણે કહીએ ને કે સમ્યક દર્શન થાય તો ત્રણ ટુકડા થઈ જાય, મિથ્યાત્વના ત્રણ ટુકડા થઈ જાય, આ ત્રણ ટુકડા થાય. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. જયારે મિથ્યાત્વનો ઉદય હોય તો જીવ પહેલા ગુણસ્થાનમાં હોય, જયારે સમ્યક મિથ્યાત્વનો ઉદય હોય તો જીવ ત્રીજા ગુણસ્થાનમાં ત્રીજામાં હોય, અને સમ્યક પ્રકૃતિનો ગુણસ્થાન એટલે ક્ષાયોક્ષમિક સમ્યકત્વનો ગુણસ્થાન ચોથા ગુણસ્થાન. બીજું ક્યારે આવે? જયારે આનો ઉદય નથી પણ અનંતાનુબંધી કષાયનો ઉદય આવી ગયો. હવે એ થોડું સૂક્ષ્મ જ અત્યારે એમાં નથી જોયું. અચ્છા, હવે ચારિત્ર મોનિયમાં કોનો જયારે ઉપશમ સમ્યકત્વ થયું તો ત્યારે હજી દબાવેલા છે ને, તો એ દબાવેલા છે તો ઉછલો મારીને બહાર આવી શકે, તો જીવ ચોથામાંથી બીજા ગુણસ્થાનમાં પડી જાય. અચ્છા, હવે ચારિત્ર મોહનીય છે એની અંદર જે સોળ કષાય છે ને, ક્રોધ માન માયા લોભ અને અનંતાનુબંધી અપ્રત્યક્ષ પ્રત્યક્ષ અને સંજ્ઞા, તો ચાર ચોકડીઓ અને નવ નો કષાય એમ મળીને 25 ને 3 28. આનો મતલબ શું છે કે અહીંયા ચારિત્ર મોનિયાની અંદર ક્રોધ આદિ અને દર્શન મોનિયાની અંદર મિથ્યાત્વ આદિ એ બંનેને ઇન જનરલ પણ કષાય કહી શકાય છે. આપણે વાત ઈ કરીએ છીએ ને અહીંયા કે આ કષાયમાં શું શું કાઉન્ટ કરી લેવાનું. ઇન જનરલ કષાય કે તો કયા કોન્ટેક્સ્ટમાં વાત ચાલે છે, કયા સંબંધમાં વાત ચાલે છે એના પ્રમાણે કાં તો ખાલી ક્રોધાદિ ભાવો અથવા મિથ્યાત્વ સહિતના ક્રોધાદિ ભાવો બધું જ એમાં આવી જાય છે. બરાબર, જો ફરીથી આપણે સેકન્ડ પોઈન્ટ પર આવીએ. અહીંયા શું કહે છે? મિથ્યાત્વ અને ક્રોધાદિરૂપ ભાવ તે સર્વને સામાન્યપણે કષાય કહેવાય છે. એવું લખ્યું છે મોક્ષમાર્ગ પ્રકાશકના પાના નંબર 31 પર. હવે આવા કષાયોના અભાવ તેને શમ કહેવાય છે. ફરીથી પહેલા ઉપર એક ગાથા કાઢો આપણી, આ જ ભાવાર્થનો ઉપર જે ગાથા છે એમાં ત્રીજી લાઈનમાં આપણે જોયું હતું ને, શમ દમ તે જો કર્મ ના આવે તો સંવર આદર્ય. ઉપર શું કીધું? જો એક વાર ફરીથી ગાથા વાંચીએ એટલે આપણને કોન્ટેક્સ્ટ દે. યે હી આતમ કો દુઃખ કારણ, આ યે હી એટલે જે આચરોના પાંચ ભેદ કીધા ને, એ પાંચ ભેદો જ જીવને દુઃખના કારણ છે, સાથે ઇનકો સજીએ. એના પછી આશ્રવની વાત થઈ ગઈ. હવે બંધ જીવ પ્રદેશ બંધે વિધિ તો સો બંધન કબહુન સજીએ. જીવના પ્રદેશોમાં જે બંધાય છે એને બંધન કહેવાય છે અથવા બંધ કહેવાય છે. એવો બંધ ક્યારે પણ કરવો ન જોઈએ. હવે સંવરની વાત કરે છે, શમ દમ તે જો કર્મ ન આવે તો સંવર આદરીએ, અને તપ બલ તે વિધિ જરન નિર્જરા તાહી સદા આચરી. તો એ આપણે અહીંયા વાત શું કરી કે ઈ જે મિથ્યાત્વ અને કષાયાદિ ભાવો જે છે, મિથ્યાત્વ અને ક્રોધાદિ ભાવો, એ બધાને કષાયમાં નાખી દીધા, એટલે કે આપણે મોહમાં મોહનીયની જે આપણે વાત કરી ને એમાં નાખી દીધા. હવે સંવર ક્યારે થાય? સૌથી પહેલા આપણે ઉપશમ સમ્યકત્વ કરીએ ને, તો ક્યારે થાય? કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના આપણે કર્મને દબાવીએ. તો એવું જ અહીંયા કહે છે કે મિથ્યાત્વ અને ક્રોધાદી ભાવ કે સર્વસામાન્યપણે કષાય કહેવાય છે, એવા કષાયોનો અભાવ તે શમ કહેવાય છે. અનંતાનુબંધીનો અભાવ ક્ષાયિક સમ્યકત્વમાં થાય. ત્રણ ટાઈપના સમ્યકત્વ, સમ્યક દર્શન ત્રણ ટાઈપના છે. એક છે ઉપશમ સમ્યકત્વ, બીજું છે ક્ષાયોક્ષમ સમ્યક દર્શન, અને ત્રીજું છે ક્ષાયિક સમ્યક. કોઈ પણ જીવ જે અનાધિકારથી મિથ્યા દ્રષ્ટિ છે એને સૌથી પહેલા ઉપશમ સમ્યકત્વ જ થાય. હવે ઉપશમ સમ્યકત્વ થયું એનો મતલબ કે અનંતાનુબંધી અને મિથ્યાત્વ એ બેવને દબાવ્યા એટલે શું કે ઈ સમય માટે એનો ઉદય નથી, એટલા ટાઈમ માટે એ કર્મનો ઉદય નથી, ફરી પાછા આવી શકે. બરાબર, તો એટલા ટાઈમ માટે ઉદય નથી, કેટલા ટાઈમ માટે? અંતર્મુહૂર્ત માટે. તો એને ઉપશમ સમ્યકત્વ કહેવાય છે. હવે ઉપશમનો ટાઈમ પૂરો થાય પછી જીવ કાં તો ક્ષાયિક થઈ જાય કક્ષાયો ક્ષમિક થઈ જાય, કા મિથ્યા દ્રષ્ટિમાં પણ આવી જાય. જો આ કર્મ, આ કર્મ જે દબાયેલા છે એમાંથી મિથ્યાત્વનો ઉદય આવી જાય તો જીવ મિથ્યાત્વમાં આવી જાય. જો પહેલા અનંતતાનો બંધીનો આવી જાય તો સેકન્ડ ગુણસ્થાનમાં જાય અને ત્યાંથી નિયમથી પછી મિથ્યાત્વમાં જ આવે, એટલે થોડીક વારમાં મિથ્યાત્વનો ઉદય પણ થઈ જાય. અથવા સમ્યક પ્રકૃતિનો ઉદય આવે ને ત્રીજી ટાઈપ, તો એ ક્ષાયો ક્ષમિક સમ્યક્તમાં કન્વર્ટ થઈ જાય, અથવા ક્ષાયિકમાં બધાનો નાશ જ થઈ જાય ટોટલ, તો ત્યારે અનંતાનું બંધીનો નાશ થાય. એની આટલા બધા ઓપ્શન, ત્યાં ક્ષાયિક સમ્યક્તમાં નાશ જ થાય. બરાબર, અહીંયા આપણે તેની વાત કરીએ છીએ સંવર. સંવર કેવી રીતના થાય છે કે બે વસ્તુ કે છે, શમ અને દમ. શમ દમ થી કર્મ ન આવ્યા એને સંવર કહેવાય છે. બરાબર, તો એમાં શમ શું કીધું કે આ મિથ્યાત્વ અને ક્રોધાદિ ભાવો છે જેને સામાન્ય રીતે કષાય કહેવાય છે, એ કષાયોના અભાવને શમ કહેવાય છે. હવે દમ સેકન્ડ, અને દમ એટલે કે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટાળી, ઇન્દ્રિયોને જીતી, જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે, તેને જે નિશ્ચય નયમાં સાધિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. આ સમયસરની 31મી ગાથા આપણે પ્રતિક્રમણ દર વખતે વાંચીએ ને, એટલે કહેવાનો મતલબ શું છે, એક શબ્દમાં કહું તો જે પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે એનાથી પોતાને પાછા વાળવું, અથવા તો હા સાધુ અવસ્થામાં તો ખરું જ, પણ અહીંયા તો સમ્યક્ત્વની વાત છે ને, એટલે સમ્યક દ્રષ્ટિને પણ, જે ચોથા ગુણસ્થાનમાં જે જવા વાળા સમ્યક દ્રષ્ટિ છે એમને પણ મિથ્યાત્વ ક્રોધાદિ કષાયોને રોઈકા એ શમ થઈ ગયું, અને જે પાંચ ઇન્દ્રિયની પ્રત્યે પોતાની જે ઈચ્છા હોય છે એનાથી પોતે રોકાય અથવા એને જીતી લે એને દમ કહેવાય છે. હવે વધારે ડિટેલમાં જોઈએ તો દમ એટલે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ. આ જ્ઞેય જ્ઞાયક સંકર દોષ શું છે, જ્ઞાયક એટલે હું જીવ, બરાબર, જ્ઞેય એટલે હું જેને જાણું છું એ, તો જેને હું જાણું છું આ પાંચ ઇન્દ્રિયથી, આંખોથી જાણું છું, કાનથી સાંભળું છું, નાકથી સૂંઘું છું, જેને પણ જાણું છું એને અને જીવમાં એક મિક્સર કરી નાખ્યું, ખીચડી કરી નાખ્યું, એને કહેવાય જ્ઞેય જ્ઞાયક સંકર દોષ. કાં તો આ હું જ છું, હવે આ શરીરને જોયું તો આ શરીર હું જ છું, અથવા તો આ મારું છે, આ ફોન મારો છે એમ કરીને, હતા તો બે પુદ્ગલ પરમાણુ, હતા બે જીવથી કમ્પ્લીટલી ભિન્ન, પણ તો પણ એ જાણવામાં આ મારું છે એમ કરીને માની લીધું, એને જ્ઞેય જ્ઞાયક સંકર દોષ કહેવાય છે. એનાથી પણ કદાચ સૂક્ષ્મ કે આ જે પદાર્થો છે એ પદાર્થને હું જાણું છું, આ પદાર્થને હું જાણું છું એવું માનવું પણ જ્ઞેય જ્ઞાયક સંકર દોષ છે. કેમ કે એકચ્યુઅલી પદાર્થને નથી જાણતો, એકચ્યુઅલી તો એના એના પ્રમાણે મારા જ્ઞાનમાં જે પ્રતિબિંબ થાય છે એને જ જાણું. બરાબર, તો આવી રીતે એ જે પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જીવની જે ભૂલ થાય છે એનાથી રોકાઈને અથવા પાછા વળે છે એને શું છે કે એ દોષ ટાળીને ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે. એટલે શું કહ્યું કે પાંચ ઇન્દ્રિયના વિષયોથી પાછા વળીને, એટલે કે એનાથી સેપરેટ થઈને પોતાના આત્માને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું, પોતાના આત્માને વધારે મહિમાથી જાણ્યો, એવા જીવને નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ, એટલે કે એવા જીવને ભગવાન અથવા કુંકુંદ આચાર્ય જેવા જીવો ખરેખર જીતેન્દ્રિય કહે છે. બરાબર, આ સમજાયું, આટલું સમજાયું. આગળ વધીએ તો વાત શું કરી કે શમ અને દમ હતી, એટલે કે મિથ્યાત્વ અને ક્રોધાદિ ભાવોને રોક્યા અને પાંચ ઇન્દ્રિયના વિષયોથી પોતાને બચાવ્યો અને પોતાના આત્મામાં લીન થયા, એવું કરવાથી સંવર થાય છે. આગળ સ્વભાવ અને પરભાવના ભેદ વિજ્ઞાન ના બળ વડે, સ્વભાવ અને પરભાવના ભેદ વિજ્ઞાન ના બળ વડે દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય એટલે કે આ બધી ઇન્દ્રિય છે ઈ, અને ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય એટલે કે આ ઇન્દ્રિયના માધ્યમથી જીવને જે જ્ઞાન થાય છે ઈ, કે આ આંખથી મેં ફોન જોયો તો આ ફોનને જોવાનું જે જ્ઞાન થયું એને ભાવ ઇન્દ્રિય કહેવાય. તો સ્વભાવ અને પરભાવના ભેદ વિજ્ઞાન વડે દ્રવ્ય ઇન્દ્રિય અને એનાથી જે જ્ઞાન થયું એવું ભાવેન્દ્રિય અને એના વિષય, એના વિષય એટલે કે ફોન ઇટસેલ્ફ, એના વિષય એટલે કે જેને ફોનને જાણ્યું એ, તો એના વિષયોથી આત્માનું સ્વરૂપ જુદું છે. ત્રણ વસ્તુ કીધી, એક તો બહારના વિષય, એને જોવાવાળી મારી ઇન્દ્રિય, અને આ ઇન્દ્રિયથી જે એ વિષયના બારામાં જે જ્ઞાન થયું એ, આ ત્રણેય વસ્તુથી આત્મા ભિન્ન છે, આત્માનું સ્વરૂપ જુદું છે એમ જાણવું, તેનું નામ ઇન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. આપણે જે દમ વાંચ્યું ને હમણાં, શમ અને દમ, આ દમને ફરીથી થોડા ઈઝી ભાષામાં સમજાય કે આ ત્રણ વસ્તુથી પોતાના આત્માને જુદું જાણવું એને ઇન્દ્રિયોનું દમન કહેવાય છે. પરંતુ આહાર આદિ તથા પાંચ ઇન્દ્રિયના વિષય રૂપ બાહ્ય વસ્તુના ત્યાગ રૂપ, હવે અહીંયા શું વાત કરે છે, અહીંયા બહારની ક્રિયાની વાત કરે છે, કે બહારની ક્રિયામાં શું કરે છે, આપણે આહાર આદિનો ત્યાગ કરી નાખ્યો અથવા તો થોડો લિમિટેડ ત્યાગ કર્યો અથવા તો પાંચ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કર્યો, એટલે શું કે ભાઈ આજે હું મંદિરમાં બેસીને ભગવાનના દર્શન જ કરીશ, આજે હું બહાર ક્યાંય ફરવા નહીં જાઉં, અથવા તો આજે હું રસના ઇન્દ્રિયનો ત્યાગ કર્યો તો આજે હું આટલું જ ભોજન કરીશ, વધારે નહીં કરું, હા, અથવા તો આજે હું ખાલી પૂજા ભક્તિના પરિણામોમાં જ રહીશ, એટલે ખાલી કાનના વિષય. તો આ બધા જે છે આ પાંચ ઇન્દ્રિયના વિષય રૂપ બાહ્ય વસ્તુના ત્યાગ રૂપ જે મંદ કષાયના પરિણામ છે. આ મંદ કષાય શું છે, મંદ કષાય એટલે શું ખબર છે કોઈને? જો એકચ્યુઅલી આપણે આપણે બે ભાવ કહે ને, એક પુણ્ય ભાવ અને એક પાપ, બરાબર. આપણે જીવ કાં તો પુણ્ય કરે છે કાં પાપ ભાવ કરે છે, બરાબર. એને છોડીને એક ત્રીજી વસ્તુ કરે છે, જયારે જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય તો શુદ્ધ ભાવ કરે છે. એ શુદ્ધ ભાવ છે અને આ શુભ ભાવ અથવા અશુભ ભાવ, બરાબર. હવે અશુભ ભાવમાં તો તીવ્ર કષાય થાય છે, કષાય બહુ વધારે થાય ને, તો અશુભ ભાવમાં તો તીવ્ર કષાય છે, એટલે એની કમ્પેરિઝનમાં જે શુભ ભાવ અથવા પુણ્ય છે એને મંદ કષાયના ભાવ કહેવાય છે. તો મંદ કેમ કીધા, કેમ કે પુણ્ય ભાવ છે, પણ કષાય કેમ કીધા, કેમ કે શુદ્ધ ભાવથી હજી અલગ જ છે, હજી તો અશુભમાં જ છે. સમજાય છે? ફરીથી અહીંયા ડ્રોઈંગ કરીને જોઈએ, આ જીવના ભાવ કેવા છે, કાં તો શુદ્ધ છે કાં તો અશુદ્ધ છે. અશુદ્ધમાં શુભ ભાવ અથવા તો પુણ્ય ભાવ, અને અશુભ ભાવ અથવા તો પાપ ભાવ, બરાબર. હવે ધીસ ઇઝ ઇક્વલ ટુ તીવ્ર કષાય અને ધીસ ઇઝ ઇક્વલ ટુ મંદ કષાય. બરાબર, ક્યારેક આપણને વિચાર તો આવવો જોઈએ ને કે ભાઈ મંદ કષાય એટલે છે શું વસ્તુ, તો એકચ્યુઅલી તો એ શુભ ભાવ છે, એકચ્યુઅલી તો પૂજા ભક્તિ આદિના ભાવ છે, પણ એ શુદ્ધથી તો અલગ જ છે એટલે એને કષાય કીધા છે, પણ કમ્પેરેટિવલી મંદ છે એટલે મંદ કષાય કહેવાય છે, બરાબર. ફરીથી આવો, અહીંયા શું કહે છે, અહીંયા કે સ્વભાવ અને પરભાવના ભેદ વિજ્ઞાનથી ત્રણ વસ્તુથી પોતાના આત્માને જુદો પડે. કઈ ત્રણ વસ્તુ? કે એક તો ઇન્દ્રિયના વિષય, બીજી ઇન્દ્રિયો, ઇન્દ્રિયના વિષય. અને ઇન્દ્રિય તો જીવ છે જ નહીં, તો પૂતગલ જ છે ને, એ તો પ્રગટમાં જ પૂતગલ છે. પણ એના એના જે સંબંધી જીવનું જ્ઞાન જે થાય છે, એ જ્ઞાન તો જીવ હોવા છતાં એ જ્ઞાન એક્સટર્નલી ઓરિયન્ટેડ છે ને, બહાર તરફ જુએ છે. તો બહાર તરફ જુએ છે તો એ વેડફાઈ ગયું જ્ઞાન. તો વેડફાઈ ગયું તો એને પણ આત્માથી જુદું કરી નાખ્યું કે ભાઈ આ પણ મારો આત્મા નથી. તો આ ત્રણ વસ્તુથી જુદો પોતાનો આત્મા એને જાણવું એ ઇન્દ્રિયોનું દમન કર્યું કહેવાય છે. હવે આવું તો પોતાના જ્ઞાન આદિ પોતાના ભાવમાં કર્યું, પણ બહારમાં શું કર્યું કે બહારમાં આહાર આદિ તથા પાંચ ઇન્દ્રિયના વિષય રૂપ બાહ્ય વસ્તુના ત્યાગને મંદ કશાય કહેવાય છે. તેનાથી ખરેખર ઇન્દ્રિયનું દમન થતું તો નથી, કેમ કે તે તો શુભ રાગ છે, પુણ્ય છે, માટે તે બંધનું જ કારણ સમજ. ભાઈ તમને મળ્યું પેજ નંબર 71. જો વાત શું ચાલે છે અહીંયા, આપણે સંવરની વાત ચાલે છે બરાબર, સીધી ડાલમાં નિશ્ચય અને વ્યવહાર સમ્યક્ત્વ ની વાત છે ને. તો વ્યવહાર સમ્યક્ત્વ માં સાત તત્વ ની અંદર સંવર ની વાત આપણે કરીએ છીએ. તો એમાં બે પ્રકારે સંવર ની વાત સમજાવી છે, એક તો નિશ્ચય સંવર શું, એક્ચ્યુઅલ સાચો સંવર શું, અને વ્યવહાર સંવર શું, કે એની સાથે સાથે કઈ વસ્તુને સંવર કહેવામાં આવે છે. એકચ્યુઅલી છે નહીં, એકચ્યુઅલી તો બંધ જ છે, પણ સાથે એને પણ કહી દેવામાં આવે. તો નિશ્ચયમાં શું કીધું કે બે વસ્તુ, શમ અને દમ, શમ દમથી જે પોતાના આત્માને કર્મથી બચાવે છે એ નિશ્ચય સંવર છે. તો શમમાં શું કીધું પહેલા પેરેગ્રાફમાં કે મિથ્યાત્વ અને ક્રોધાદિ જે ભાવો છે એવા કશાયોનો અભાવ કરવો તે શમ છે. અને દમ એટલે શું કીધું કે પાંચ ઇન્દ્રિય, એના વિષય અને એને અનુરૂપ જે જ્ઞાન થયું જીવનું, આ ત્રણ વસ્તુથી જીવ સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે છે. હું આત્મા અલગ અને આ ત્રણ વસ્તુ અલગ, એમ કરીને પોતાના જે આ ઇન્દ્રિયાદિ ભાવોથી જીવને જુદો પાડ્યો એ દમ બરાબર. તો આ શમ અને દમથી જીવે પોતાની જાતને બાકીના પોતાના વિકારી ભાવો અને પર વસ્તુ બંનેથી જુદા પાડ્યા, આ તો નિશ્ચય સંવર અને કર્મને આવતા રોયતા. એની સાથે સાથે બહારમાં શું થાય છે કે જીવ આહાર આદિ અને પંચ ઇન્દ્રિયના જે વિષય રૂપ મંદ કષાયના પરિણામ છે એવા પરિણામો પણ કરે છે. કેવા પરિણામ કરે છે કે આહાર આદિના ત્યાગ રૂપ અને પાંચ ઇન્દ્રિયના વિષયથી જુદા પણ એ બે ટાઈપના બહારના પરિણામ કરે છે, જે ખાલી મંદ કષાય છે. મંદ કષાય એટલે કે શુભ ભાવ છે, એકચ્યુઅલી સંવર નથી. એકચ્યુઅલી સંવર તો શુદ્ધ ભાવ છે, પણ આ શુદ્ધ ભાવની સાથે સાથે આવા પણ બહારમાં સમ્યક દ્રષ્ટિ જીવને જોવામાં આવે છે. અને જોવામાં આવે છે એટલે એમને ઉપચારથી વ્યવહારથી સંવર કહેવામાં આવે છે, પણ એકચ્યુઅલી સંવર છે નહીં, એકચ્યુઅલી તો બંધ જ છે. બરાબર, આટલું સમજાયું, ક્લિયર? ચલો આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ, શુદ્ધ આત્માને આશ્રિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ ભાવ તે જ સંવર છે. બરાબર, અહીંયા સમરી એમણે દેખાડી દીધી. સમરી શું છે, બોટમ લાઈન ઇઝ કે એક્ચ્યુઅલ વસ્તુ શું છે કે શુદ્ધ આત્માને આશ્રિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભાવ તે જ સંવર છે. પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન થતા સ્વદ્રવ્યના આલંબન અનુસાર સંવર નિર્જરા શરૂ થાય છે. નિશ્ચય સમ્યક દર્શન થતા પોતાના આત્માના આશ્રયથી સંવર નિર્જરા શરૂ થાય છે. ક્રમે ક્રમે હવે એક વાર આત્માનો અનુભવ થયો એટલે સંવર તો શરૂ થયું, પણ જેમ જેમ હવે જીવ પોતાના આત્મામાં વધારે ને વધારે અનુભવ કરે છે, એમાં વધારે ને વધારે લીન થતો જાય છે, તો એની શુદ્ધતા પણ વધે છે ને. તો ક્રમે 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 જેટલા અંશે રાગનો અભાવ જેમ જેમ આત્મામાં લીન થતો જાય એમ ક્રમે ક્રમે જેટલા અંશે રાગ નો અભાવ તેટલા અંશે સંવર નિર્જરા રૂપ ધર્મ. આપણે કહે ને નિર્જરા એટલે શું કે શુદ્ધિ ની વૃદ્ધિ થવી એ નિર્જરા. એનો શું મતલબ? જેટલું આત્મામાં લીન થતો જાય એમ એમ વધારે શાંતિ નો અનુભવ કરતો જાય અને એટલા અંશે બહારના રાગ દ્વેષ આદિ પરિણામ છૂટતા જાય છે, તો એટલું સંવર નિદ્રા વધતી જાય છે. આગળ સ્વ સન્મુખતાના બળથી શુભાશુભ ઈચ્છાનો નિરોધ તે તપ છે અને તે તપથી નિર્જરા થાય છે. બરાબર, કયું સૂત્ર આવે છે તત્વાર્થ સૂત્રમાં? ઈચ્છા નિરોધો તપ. પોતાના આત્માના સ્વ સન્મુખતાના બળથી કીધું ને, એટલે પોતાના આત્મામાં લીન થવાના બળથી બહારની બીજી ઈચ્છા થાય જ નહીં, ઓટોમેટિકલી થાય જ નહીં. એને જ એમ કહેવાય કે મેં ઈચ્છાનો નિરોધ કર્યો. એકચ્યુઅલી કઈ કર્યો નથી, એકચ્યુઅલી તો ઈચ્છા ઉત્પન્ન જ ન થઈ. એકચ્યુઅલી ઈચ્છાનો નિરોધ કર્યો જ નથી, ઈચ્છા એની જાતે જ ન થઈ. એને એમ કહેવાય કે ભાઈ મેં ઈચ્છાનો નિરોધ કર્યો અને એને જ તપ કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના ધ્યાનમાં લીન થવાની કોશિશ કરતા હોય અથવા લીન થયા હોય અને બાર વાગે તો એમને ભૂખ જ ન લાગવી અથવા વિકલ્પ જ ન થવો કે ભાઈ આજે હું જમવા જાઉં, અને જમવાનું ઓટોમેટિકલી છૂટી જાય એને ઉપવાસ કહેવાય. ઉપવાસ એટલે શું કે પોતાના આત્માની સમીપમાં વાસ કર્યો. આપણે કેવું કરીએ, ઘરે જઈને નિર્ણય લઈએ કે ભાઈ આજે હું નહીં જમું, આજે હું આમ નહીં કરું, તો કરીશું કઈ કે ભાઈ અહીંથી કઈ આમ કર્યું, કઈ આમ ઘરની સાફ સફાઈ કરી કે ટીવી જોયું કે આમ કર્યું, એ કઈ ઉપવાસ છે જ નહીં. એ તો આપણે ખાલી વિષય બદલી નાખ્યો એટલે આપણે વિચાર જ ન આવ્યો, એને ન કહેવાય ઉપવાસ. બરાબર, તો અહીંયા શું વાત છે કે સ્વ સન્મુખતાના બળથી શુભાશુભ ભાવ અથવા તો ઈચ્છાનો નિરોધ તે તપ છે અને એ જ સાચી નિર્જરા છે. ચલો આગળ ફોર્થ પોઈન્ટ સંવર. હવે આ સંવરનું સ્વરૂપ ફરીથી કહે છે, પુણ્ય પાપરૂપ અશુદ્ધ ભાવ એટલે કે આશ્રવો. આ પુણ્ય પાપના બધા જ ભાવો એટલે કે આશ્રવો આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે. આ ડેફિનેશન તપ પર કહે છે હવે, એટલે આ ડેફિનેશન યાદ રાખવા જેવી છે. પુણ્ય પાપ આદિ અશુદ્ધ ભાવો આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે, અને એ ભાવ સંવર અનુસાર નવા કર્મનું આવવું સ્વયં સ્વતઃ રોકાઈ જાય તે દ્રવ્ય સંવર છે. આપણે પહેલા વાત કરી ને, પહેલા જ પોઈન્ટની છેલ્લી લાઈન આપણે શું વાત કરી કે જે જીવનો રાગ પરિણામ છે કે જે ભાવ બંધ છે એ જ નિશ્ચય બંધ છે, અને જે દ્રવ્ય બંધ છે એ એનો હેતુ છે. આ નિશ્ચય બંધ એ દ્રવ્ય બંધનો હેતુ છે, એટલે ભાવ બંધ રોકવા લાયક છે. તો અહીંયા એને જ ફરીથી કીધું કે પુણ્ય પાપ આદિ જે જીવના અશુદ્ધ ભાવ છે એને રોકવા, એનાથી ભાવ બંધ રોકાઈ ગયો તો સ્વયં સ્વતઃ કર્મના પરમાણુ આવતા અટકી જાય છે, એટલે દ્રવ્ય સંવર થાય. બરાબર, આપણે ક્લિયર? આગળ વધીએ. આ બધું આપણે ઘણી વાર જોઈ લીધું છે એટલે ફટાફટ આગળ વધીએ છીએ, અને આ બધું હમણાં પણ આપણે ઘણી ચર્ચા કરી. ચાલો પાંચમું નિર્જરા. અખંડાનંદ નિજ શુદ્ધાત્માના લક્ષના બળથી અંશે શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની અંશે હાનિ કરવી તે ભાવ નિર્જરા છે. શું કહે છે કે જીવ પોતાના આત્મામાં પહેલી વાર લીન થયો ત્યારે તો એક અંતર્મુહૂર્ત માટે આત્માનો અનુભવ થયો. બરાબર, તો એટલા ટાઈમ માટે આત્માનો અનુભવ થયો તો એટલા ટાઈમ માટે તો કર્મ આવતા રોકાયા, અને એને સંવર થયો કહેવાય. હવે એ જીવને એકવાર સ્વાદ આવી ગયો ને, એટલે હવે વારે ઘડીએ જીવને એવું મન થાય છે કે હું આત્માનો અનુભવ કર્યા કરું, તો વારે ઘડીએ કોશિશ કરે છે, અને જેમ જેમ આત્માનો અનુભવ થતો જાય છે તો અખંડાનંદ નિજ શુદ્ધાત્માના લક્ષના બળથી જેમ જેમ આત્માનો અનુભવ થતો જાય છે તો શુદ્ધિની વૃદ્ધિ થતી હોય છે. પાર્શિયલ વૃદ્ધિ થાય છે ને, હજી પૂર્ણ શુદ્ધ તો થયા નથી, તો અંશે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અને જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ અશુદ્ધિની હાનિ થતી જાય છે ઓટોમેટિકલી. તો એ હાનિ કરવી તે ભાવ નિર્જરા છે. આગળ, અને તે સમયે કરવા યોગ્ય કર્મોનું અંશે છૂટી જવું તે દ્રવ્ય નિર્જરા છે. આ બાજુ ભાવ નિર્જરા કીધી કે પોતાના આત્માના બળથી શુદ્ધિની વૃદ્ધિ થતી, અને ઓલી બાજુ શું થયું કે જે કર્મ પરમાણુ હતા એની જાતે ખરવા લાગ્યા વધારે ને વધારે. ખબર, તત્વાદ સૂત્રમાં એક ઈ પણ સૂત્ર છે કે આત્માનો અનુભવ થયા પછી સમ્યક દ્રષ્ટિને, ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ હોય ને, તો એને નિર્જરા થાય છે. પણ જેમ પાંચમા ગુણસ્થાનમાં જાય, છઠ્ઠામાં જાય, પછી અનંત અનુબંધીને નિર્જરા એટલે વિસંયોજનાને આદિ કરે, તો દરેક લેવલ પર અસંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી નિર્જરા વધારે થાય છે. એવા કંઈક 11 અલગ અલગ સ્થાન ગણાવ્યા છે તત્વાદ સૂત્રો. દરેક લેવલ પર એટલી શુદ્ધિની વૃદ્ધિ વધે છે તો સામે એટલા કર્મની અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. આ કર્મ વસ્તુ શું છે? જે સ્વતંત્ર પરમાણુ, પણ એનો અને જીવના ભાવનો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જેવું કર્મમાં પરિણમન થાય છે એવું જ જીવના ભાવમાં પરિણમન થાય છે, અથવા તો જીવના ભાવમાં જેવું થાય છે એવું કર્મમાં થાય છે. તો જ્યારે કર્મમાં અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે તો જીવના ભાવ પણ એટલા વધારે વિશુદ્ધ થાય છે. એકચ્યુઅલી ઊંધું કે જીવના ભાવ જેટલા વધારે વિશુદ્ધ થાય છે એટલા કર્મની વધારે નિર્જરા થાય છે. પણ જીવના ભાવો તો મેજર કેવી રીતના કરીએ ને આપણે? જીવના ભાવ ક્વોલિટેટિવ છે ને, કે ભાઈ કેટલા વિશુદ્ધ છે, કે ભાઈ વધારે વિશુદ્ધ છે, આના કરતા વધારે વિશુદ્ધ છે. પણ કેટલા વધારે ગણવા કેવી રીતના? એટલે મેજરમેન્ટ માટે કર્મની વાત આવે છે કે જો કર્મની અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે અથવા કર્મની અનંત ગુણી નિર્જરા થાય છે, એનો મતલબ કે અહીંયા જીવના ભાવો એટલા વધારે વિશુદ્ધ છે. ચાલો આગળ, બરાબર નિર્જરા થઈ ગયું. પોઈન્ટ નંબર 6, જીવ અજીવને તેના સ્વરૂપ સહિત ઓળખી પોતાને વા પરને જેમ છે તે માનવા, આશ્રવને ઓળખી તેને હેય રૂપ માનવો, બંધને ઓળખી તેને અહિત રૂપ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, અને નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું. આ શું કર્યું? મોક્ષના પ્રકાશકમાંથી આ ગાથાને રિલેટેડ ચાર વસ્તુ આપણે આમાં આશ્રવબંધ સંવર નિર્જરા જોયો ને આ ગાથામાં, તો એ ચાર પદો એને રિલેટેડ એક સમરીમાં લઈ લીધા. બરાબર, ફરીથી જોઈએ કે જીવ અને અજીવને તેના સ્વરૂપ સહિત ઓળખવા. આ તો જીવ અને અજીવની વાત થઈ ગઈ આપણે પહેલા. જીવ તત્વની સાચી માન્યતા અને અજીવ તત્વની સાચી માન્યતા શું છે? કે જેવા બેવ છે એવા જાણવા અને માનવા. હવે આગળ, પોતાને વા પરને જેમ છે તે માનવા, આશ્રવને ઓળખીને તેને હેય રૂપ માનવો, બંધને ઓળખીને તેને અહિત રૂપ એટલે કે છોડવા રૂપ માનવો, સંવરને ઓળખીને તેને ઉપાદેય રૂપ માનવું, કરવા યોગ્ય માનવું, અને નિર્જરાને ઓળખીને હિતનું કારણ માનવું. હવે આ જે થોડું સ્ટાર કરીને દ્રષ્ટાંત નીચે આપ્યું છેલું વાહણનું, એ તો આપણે જોઈ લીધું છે ઘણી વાર. ફરીથી, વાહણમાં છેદ હોય તો શું થાય? પાણી અંદર આવે ને, એ આશ્રવ જેવું છે કે આપણામાં કર્મ અંદર આવે. પછી પાણી અંદર આવીને શું થાય? કે વાહણમાં પાણી ભરાય. એવી રીતે કર્મ આપણી સાથે બંધાય, તો એ બંધ થયો. હવે એને રોકવું હોય તો શું કરવાનું? પહેલા તો છિદ્ર બંધ કરવું પડશે. છિદ્ર બંધ કરો એટલે પેલું પાણી આવતું રોકાય. એવી જ રીતે જીવ પોતાના આત્માને જયારે ઓળખે છે તો એ જે કર્મો જે અંદર આવતા હતા એ આત્માના અનુભવના બળથી કર્મ આવતા રોકાય, એને સંવર કહેવાય. અને જેમ જેમ આત્માનો અનુભવ વધારે ને વધારે જીવ કરતો જાય તો અંદર પડેલા જૂના કર્મો ખરી જાય છે, એને નિર્જરા કહે. જેવી રીતે ઓલામાં છિદ્ર તો બંધ કર્યું પણ હજી ભરેલું પાણી કાઢવું પડશે ને, તો અંદરથી આપણે ભરીને કાઢીએ છીએ. એવી જ રીતે અહીંયા અંદર પડેલા કર્મનું ખરી જવું એને નિર્જરા કહેવાય છે. આગળ હજી છઠ્ઠી ડાળમાં બહુ સરસ આવે છે કે મુનિરાજ, ત્યાં મુનિરાજની વાત છે ને છઠ્ઠી ડાળમાં, ત્યાં શું કહે છે કે કરોડો ભવમાં જે મુનિરાજ, જે દ્રવ્યલિંગી મુનિ હોય, કરોડો ભવ સુધી તપ કર્યા કરે કન્ટિન્યુઅસ, કે મરે જન્મે વળી પાછળ તપ કરવા બી છે એમ સમજો હાઇપોથેટિકલ, તો પણ એમને જેટલી કર્મની નિર્જરા થાય એટલી નિર્જરા તો સમ્યક દ્રષ્ટિ મુનિરાજ અંતર મુહૂર્તમાં કરી દે. એટલે જ્યારે ઓલા કર્મને રોહિકા નથી, જે દ્રવ્યલિંગી મુનિરાજ છે કર્મને રોહિકા નથી, તપ કરે છે તો અમુક કરે છે પણ સામે બંધાયા પણ કરે છે ને, અહીંયાથી નીકળે છે નવા આવે છે, નીકળે છે નવા આવે છે, તો ક્યુમ્યુલેટિવ ટોટલ કેટલા ઘટ્યા? તો બહુ કઈ નો, કઈ બહુ ઘટ્યા જ નહીં કરોડો ભાવમાં પણ. પણ જે સમ્યક દ્રષ્ટિ મુનિરાજ છે એમણે તો નવા અવતાર રોકી દીધા છે, અને પછી આત્મામાં જે લીન થયા તો એ ધ્યાનમાં એક સાથે અસંખ્યા ગુણી એમને નિર્જરા થાય છે, તો ઘણા બધા કર્મ કરી લે. ચાલો આપણે આગળની ગાથા લઈએ, મોક્ષનું લક્ષણ. દસમી ગાથા, મોક્ષનું લક્ષણ, વ્યવહાર સમ્યક્ત્વનું લક્ષણ અને કારણ. જો ગાથા વાંચીએ છે, સકલ કર્મ તે રહિત અવસ્થા તો શિવસિય સુખકારી, ઇહ વિધિ જો સરદાસ સ્વહિ તો સમ કિસ વ્યવહારી, દેવ જિનેન્દ્ર ગુરુ પરિગ્રહ બિન ધર્મ દયા જુત દારો, યેહુ માન સમ કિસ કો કારણ અર્ષ અંગ જુત દારો. પહેલી બે ગાથામાં તો મોક્ષ નું વર્ણન કરે છે ને, પહેલી ગાથામાં મોક્ષ નું વર્ણન કરે છે, એના પછી વ્યવહાર સમ્યક્ત્વની વાત કરે છે, પછી એની સાથે દેવશાસ્ત્ર ગુરુનું સાચું સ્વરૂપ એ પણ લઈ લે છે, અને છેલ્લે છેલ્લી ગાથામાં પછી આઠ અંગયુદ્ધ એ પાછળની ગાથાઓનું એક ઇનિશિયલ ગ્લિમ્પ્સ આપે છે. જો ફરીથી જોઈએ, સકલ કર્મ તે રહિત અવસ્થા, મોક્ષ અવસ્થા કેવી છે કે બધા જ કર્મથી રહિત. કયા કર્મ? ખાલી આઠ કર્મની વાત નથી, ત્રણ ટાઈપના કર્મ હોય છે. ત્રણ ટાઈપના, કયા ત્રણ ટાઈપના કર્મ હોય છે? વેરી ગુડ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને મોહ કર્મ. દ્રવ્ય કર્મ શું છે? જે જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ છે એ દ્રવ્ય કર્મ. દ્રવ્ય, ભાવ અને નો, તો અહીંયા તો આવ્યા આઠ કર્મ. ભાવ કર્મ શું છે? જે હમણાં આપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયો, આશ્રવ, બંધ, બધું જ, બધા રાગાદી બધા ભાવો. અને નો કર્મ શું છે? શરીરાદી જે પણ બહારની વસ્તુ આપણી સાથે સંયોગમાં છે બધી. તો આ ત્રણેય ટાઈપના કર્મથી, સકલ કર્મથી રહિત અવસ્થા, એને મોક્ષ અવસ્થા કહેવાય છે. તો મોક્ષ અવસ્થા કોની વાત છે? સિદ્ધ ભગવાન જે આઈડિયલ મોક્ષમાં, તો એ કહેવાય જે આપણા રોલ મોડલ છે. તો શિવ, શિવ એટલે કે મોક્ષ, અને મોક્ષ કેવું છે? સ્થિર સુખકારી, ખાલી સુખકારી નથી, સ્થિર. સ્થિર એટલે શું કે સ્થિર, હંમેશા માટે હવે સુખમાં એ જીવ આનંદ ભોગ કરશે. આપણે કોઈ સારી વાનગી ઘરે બનાવીએ તો તેના માટે હોય કે ભાઈ ખાઈને જરાક મજા આવે ને, પણ હવે તમને ઇટરનલ કોઈ એવી વાનગી આપે કે ભાઈ હવે ખાયા જ કરો ને આનંદમાં જ રહો, તમારે ન તો બનાવવી પડશે ન તો એના ઇન્ગ્રેડિયન્ટ જમા કરવા પડશે, કાંઈ જ નહીં, બસ તમે તો આનંદ લો, તો આપણને કેવી શાંતિ રહે ને, આપણે હંમેશા આનંદમાં જ રહીએ. ખલાસ થવાનું દુઃખ પણ નહીં અને વાનગીઓ મિક્સ પણ ન કરવી પડે કે ભાઈ મીઠાઈ પછી વરસાદ ન ખાવું પડે, આ તો કન્ટિન્યુઅસ એક જ આનંદ અમૃત ભોગવ્યા કરો. એકચ્યુઅલી આપણે જીવની તકલીફ શું છે કે આપણે સુખ બહારમાં ગોતીએ, બહારની વસ્તુઓ, કોઈ ખાવા પીવામાં કે ભાઈ જોવાની વસ્તુઓમાં, પિક્ચર જોયું તો જરાક મને કહો સાચી વાત. હા આપણે થાકી જઈએ તો શું કરીએ કે ભાઈ જરાક આરામ કરી લો, તો આરામ કરવા શું કરીએ, સોફા પર બેસી અને ટીવી ચાલી જાય છે કે નહીં, ભાઈ જરા થાકી ગયો 2 મિનિટ જરાક આરામ કરો. તો આપણે આરામની ડેફિનેશન શું છે આપણા મગજમાં, કે ભાઈ જરા ટીવી જોઈ લઉં, જરા પિક્ચર, એટલે 2 મિનિટ જરા શાંતિથી બેસું, એ આરામ કર્યો કહેવાય. શરીરને આરામ, પણ મગજને તો ક્યારે આરામ આપતા જ નથી, વિકલ્પને તો, વિકલ્પને આરામ આપીએ છીએ. આપણા મગજમાં તો કન્ટિન્યુઅસ ચાલ્યા કરે કે આ કામ થઈ ગયું, હવે મારે આ કરવાનું છે, એના પછી હું આ કરીશ, અરે મારે આવતા રવિવારે આમ જવાનું છે, એટલે એના આખું અઠવાડિયાનું પ્લાનિંગ કરવાનું છે, આમ કરો. મગજને તો ચાલતી જ છે ને, વિકલ્પો તો દોડ્યા જ કરે છે. અને મોક્ષમાં કેવું છે, મોક્ષમાં હવે કોઈ વસ્તુ વિશે કાંઈ વિકલ્પ જ નથી, બસ એક વાર આત્મામાં લીન થયા એ થયા, હવે પાછા ક્યારે ના તો બહાર આવશે, આત્મામાંથી બહાર પણ નહીં આવે, કોઈ વિચાર પણ નહીં કરે, કાંઈ ટેન્શન જ નહીં છે ને, કેવો આવે, એટલે સ્થિર સુખ અવસ્થા છે. આવી શ્રદ્ધા પણ જો જીવ કરે છે, ઈય વિધિ જો શ્રદ્ધા તત્વ નથી, જો જીવ આવી તત્વની શ્રદ્ધા પણ કરે છે તો એને તો સંકિત વ્યવહારી, એને સંકિત સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. એકચ્યુઅલી સમ્યક દર્શન થાય છે ત્યારે આવી શ્રદ્ધાને વ્યવહાર સમ્યક તો કહેવાય છે. એકચ્યુઅલી આવી માન્યતા કરીને આત્માનો અનુભવ કરે તો પછી એની બહારમાં આ માન્યતાને વ્યવહાર સમ્યક તો કહેવાય છે. દેવ જિનેન્દ્ર ગુરુ પરિગ્રહ બિન ધર્મ દયા જુટ સારો, એ હું માન સંકિત કો કારણ. આટલું બધું એક સાથે છે કે આ સંકિત નું કારણ શું છે, કે સાચા દેવશાસ્ત્ર ગુરુની એનો આશ્રય લઈને આપણે આ 7 તત્વનું સ્વરૂપ સમજીએ છીએ. કેમ કે આ 7 તત્વનું સ્વરૂપ આપણને ખબર ક્યાંથી પડી, કાં તો જીનવાણીમાંથી, કાં તો દેવે કહ્યું, અથવા કોઈ ગુરુએ કહ્યું. તો દેવ જિનેન્દ્ર, જેવા જિનેન્દ્ર ભગવાન છે એવા દેવ અથવા ગુરુ પરિગ્રહ બિન, એટલે કે નગ્ન દિગંબર મુનિરાજ, જે સંપૂર્ણ પરિગ્રહથી રહિત હોય છે. કયા પરિગ્રહથી રહિત હોય છે, બાહ્ય અને અભ્યંતર 2 પ્રકારના પરિગ્રહથી રહિત છે. અને ધર્મ કેવો છે, દયાયુક્ત સારો. અહીંયા તો ખાલી દયાને મુખ્યતા આપીને કીધું છે, બાકી તો ખાલી દસે દસ નહીં, પોતાના આત્માનું સ્વરૂપ સહિતનો ધર્મ છે, કે જ્યાં વસ્તુ સ્વરૂપ જ ધર્મ છે. એવા ધર્મને જાણીને, એવું જાણીને સંકિતનું કારણ, ભલે એવું માન સંકિત કો કારણ, આવું માનવું, આવું માનવું એટલે આ 7 તત્વનું આખું સ્વરૂપ માનવું, દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ માનવું, એ સંકિતનું સાચું કારણ છે. અને અષ્ટ અંગ જુથ ધારો, એટલે આવું જીવ જ્યારે માને છે તો સમ્યક દ્રષ્ટિ થાય છે, તો એને અષ્ટ અંગ, 8 પ્રકારના અંગ પ્રગટ થાય છે. એ 8 પ્રકારના અંગનું સ્વરૂપ પણ આપણને આવશે, પાછળની ગાથાઓમાં હજી આવશે. જો આપણે આ ગાથાનો ભાવાર્થ વાંચીએ, નેક્સ્ટ પેજ પર એનો ભાવાર્થ એ વાંચીએ, મોક્ષનું સ્વરૂપ ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું. 7 તત્વોમાં છેલ્લું મોક્ષનું સ્વરૂપ બાકી છે, જીવ હજી પહેલા થઈ ગયા, આગલી ગાથામાં આશરો બંધ સફર થઈ જશે, આ ખાલી મોક્ષ બચ્યું છે. તો મોક્ષ નું સ્વરૂપ જાણીને તેને પોતાનું પરમ હિત માનવું. તો મોક્ષ કેવું છે? આઠ કર્મ નો સર્વદા નાશ થવા પૂર્વક. બાર માં શું થાય છે કે આઠ કર્મ નો સર્વદા નાશ થાય એના પૂર્વક આત્માની જે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા એવી પર્યાય પ્રગટ થાય છે તેને મોક્ષ કહેવાય છે. કે જે આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, હવે એને જીવનો સમાગમ ક્યારે કરવો નહીં પડે, અથવા તો હવે એને કોઈ ઓલા આપણે હમણાં શુદ્ધ અશુદ્ધ શુભ અશુભ ભાવો જોયા હતા ને, એવા ભાવો પણ એમને ક્યારેય નહીં થાય. કેમ કે બધા પર સંગતિમાં થાય છે ને. આપણે શું જોયું? ત્રણ વસ્તુ જોઈ ને, એક તો ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયો અને એને અનુરૂપ જ્ઞાન. તો આને કારણે આશરો બંધ ભાવો થાય છે. હવે એ જીવને એવું કઈ છે જ નહીં, પોતાના આત્મામાં હંમેશા લીન છે. તો એ સંપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. એવી શુદ્ધ અવસ્થાને કારણે, એવી શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે તેને મોક્ષ કહે છે. આ અવસ્થા અવિનાશી અને અનંત સુખમય છે. અવિનાશી એટલે શું? કે હવે એનો ક્યારેય નાશ નહીં થાય. અને અનંત સુખમય છે, અનંત સુખમય. હવે એ સુખનો પણ ક્યારે અંત નહીં થાય. આ પ્રકારે સામાન્ય અને વિશેષ રૂપથી સાત તત્વની અચળ શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સમ્યક્ત્વ અથવા સમ્યક દર્શન કહે છે. અચ્છા, મને તો આપણે સેકન્ડ ડાળમાં પણ સાત તત્વનું સ્વરૂપ જોયું ને. સેકન્ડ ડાળમાં પણ જોયું કે નહીં? ક્યાં જોયું? કયા પાર્ટમાં જોયું સેકન્ડ ડાળમાં? યાદ છે કે ભૂલી ગયા? પછી દર્શન જ્ઞાન ને ચારિત્ર. તો જે મિથ્યા દર્શન જે છે, અગ્રહિત મિથ્યા દર્શન, જીવનો અનાધિકાળનું અગ્રહિત મિથ્યા દર્શન કઈ ટાઈપનું છે? તો એ સાત તત્વની ભૂલ પ્રમાણે. ત્યાં આપણે શું જોયું હતું? સાત તત્વની જીવની શું ભૂલો થાય છે એ જોયું છે, બરાબર. અને અહીંયા ગ્રોહિતમાં દર્શન જ્ઞાન ચારિત્રમાં દર્શન ની અંદર કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર જોયું હતું ને. કુગુરુ, કુશાસ્ત્ર, કુધર્મ બધું જ આપણે જોયું હતું, બરાબર. તો એ તો એક પ્રયોજનભૂત કથન ત્યાં હતું. હવે ત્રીજી ઢાળમાં આપણે સાત તત્વનું સ્વરૂપ જોયું, કેવું હતું? ત્રીજી ઢાળમાં હમણાં આપણે જે વ્યવહાર સંકેત તરીકે સાત તત્વનું સ્વરૂપ જોયું, તો એક એકને બાયફોર્કેટ કરીને એમાં જીવની અંદર કેવા કેવા ટાઈપના જીવ હોય છે, અજીવની અંદર કેવા કેવા ટાઈપના પૂજ્જલ હોય છે, આ કેવું હતું? કે જીવની ડાયરેક્ટ માન્યતા પ્રમાણેનું હતું, આધ્યાત્મિક એંગલથી હતું. અને ત્રીજી ઢાળમાં કેવું હતું? કે સામાન્ય કથન હતું, આગમના એંગલથી હતું, બરાબર. તો એક આપણે સામાન્ય રીતે પણ જોયું અને વિશેષ રીતે પણ જોયું સાત તત્વનું, બરાબર. અહીંયા શું કહે છે? કે આ સાત તત્વની આ અવસ્થા અવિનાશી ને સુખમય છે, બરાબર. એ મોક્ષ ની વાત થઈ ગઈ. આ પ્રકારે સામાન્ય અને વિશેષ રૂપથી સાત તત્વની અચળ શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ છે. સમજાય છે? સાત તત્વમાં જે સામાન્ય કોન્સેપ્ટ કીધો છે ઈ, અને વિશેષતાથી કેવી રીતના મારા ઉપર એ જીવ પ્રમાણે અપ્લાય થાય છે, એનાથી મારું શું પ્રયોજન નીકળે છે, કઈ વસ્તુ એ છે, કઈ ઉપાદેય છે, કઈ વસ્તુ ખાલી જાણવા લાયક છે. અને હવે આશ્રય શેનો કરવો? આ બધું જાણ્યા પછી, આ બધું જાણ્યા પછી આપણે નિશ્ચય સમ્યક્તમાં શું વાત કરી હતી?
કે પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા કરવી, એક બોટમ લાઈન મેસેજ હતો ને. એક સામાન્ય આપણે કન્ફ્યુઝન શું છે કે ભાઈ આ બધું જાણ્યા પછી હવે પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા કરવી એ નિશ્ચય સમ્યક દર્શન છે. એવું નિશ્ચય સમ્યક દર્શન થતા એની સાથે આજે હવે સામાન્ય અને વિશેષ જે આપણી માન્યતા છે એને વ્યવહાર સમ્યક કહેવાય છે. સમજાયું? જો આગળ આ પ્રકારે સામાન્ય વિશેષતાથી સાત તત્વની અચળ શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક કહે છે. એની સાથે જિનેન્દ્ર દેવ, વિતરાગ દિગંબર જૈન ગુરુ અને જિનેન્દ્ર પ્રણીત અહિંસામય ધર્મ એ પણ વ્યવહાર સમ્યક દર્શનના કારણ છે. એટલે કે એ ત્રણનું યથાર્થ શ્રદ્ધાન પણ વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. સાત તત્વની સાચી માન્યતાને તો વ્યવહાર સમ્યક તો કહેવાય જ છે, પણ એની સાથે સાચા દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા પણ વ્યવહાર સમ્યક તો કહેવાય છે. મોક્ષમાં પ્રકાશકમાં તો ચાર રીતે વર્ણન આવે છે, ચાર રીતે વર્ણન આવે છે, ખ્યાલ છે? સૌથી પહેલું કહે છે કે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, પછી સાત તત્વની શ્રદ્ધા, પછી સ્વપરનું ભેદ વિજ્ઞાન અને ચોથું આત્માનુભૂતિ. વેરી ગુડ. આ ચાર સ્ટેપ પ્રમાણે જીવ આગળ વધતો વધતો આત્માનુભૂતિ તરફ પહોંચે છે. એવી જ રીતે અહીંયા કહે છે કે આ બે ને વ્યવહાર સમ્યક કહેવાય છે. અચ્છા, કોઈને યાદ છે આપણે જયારે સાત તત્વનું સ્વરૂપ જોયું હતું તો એક ફૂટ નોટ માં નીચે તત્વાર સૂત્ર ના સૂત્ર ની વાત આવી હતી, ખ્યાલ છે? જો કાઢો, એ ક્યાં હતું? આ ત્રીજી ડાળ ના શરૂઆત માં હતું. જો બરાબર પોઈન્ટ આ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. તત્વાર્થ સૂત્ર માં તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યક દર્શન કયું છે તે તો નિશ્ચય સમ્યક દર્શન છે, બરાબર? અને અહીં જે સાત તત્વની શ્રદ્ધા કહી તે ભેદ રૂપ છે, રાગ સહિત છે, તેથી તે વ્યવહાર સમ્યક દર્શન છે. ખ્યાલ આવે છે શું વાત કરે છે? તત્વાર્થ સૂત્રમાં જે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું છે એ તો અભેદ રૂપ શ્રદ્ધા છે. અભેદ રૂપ એટલે શું? સંસ્કૃત જાણતા હો તો ત્યાં તત્વાર્થ શ્રદ્ધા નામ સમ્યક દર્શનમ નથી કીધું, તત્વાર્થ શ્રદ્ધા નમ એક એક વચન છે, સિંગ્યુલર છે. સાત તત્વની શ્રદ્ધા કરી પછી સિંગ્યુલર શું કામ? એ સાતેવને સમજીને તમે એક કન્ફ્યુઝન જે કાઢ્યું એની ત્યાં વાત છે. એટલે ત્યાં એને જ નિશ્ચય સમ્યક દર્શન કીધું છે, બરાબર? અને આ સાત તત્વોનું જે આપણે એક એક ને સમજ્યા જુદા પાડી પાડીને એટલે અહીંયા આની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કીધું છે, બરાબર? અચ્છા, હવે આ બેવથી પણ થોડું આગળ જઈએ. કયા શાસ્ત્રમાં છે કે કીધું છે ને આ સાત તત્વથી પણ જીદી જે એક આત્મજ્યોતિ, સમયસર હોય ને, નિયમ સાથે સમયસર, સાત તત્વથી જુદી એક આત્મજ્યોતિ, નિયમ સાર ની 38 ની ગાથા છે. સાત તત્વ જે છે એ બાહ્ય તત્વ છે, તો સાત તત્વમાં જીવ તત્વ પણ તો છે ને, પણ એ ત્યાં જીવની પર્યાય તરીકે લીધું છે, જીવની વિકારી ને અવિકારી પર્યાય. એનાથી પણ જુદો જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક આત્મા જે છે એનાથી પણ જુદો છે. એટલે સાતેવ તત્વને જાણવારૂપ જે જીવની પર્યાય છે એ પણ એક બાહ્ય તત્વ, સમજાય છે? અલગ અલગ જગ્યાએ સાત તત્વોમાં જ અલગ અલગ વિવક્ષાઓ પણ આવે છે, પણ ક્યાં કઈ અપેક્ષાથી કીધું છે સમજવું બહુ જરૂરી. પણ બધી જ જગ્યાએ અન્ડરલાઈન મેસેજ એક જ છે કે ભાઈ આ સાત તત્વને જાણીને એનાથી પછી પોતાના આત્માને સમજીને હવે પોતાના આત્માના ધ્યાન કરો, એમાં લીન થઈ જાય. સમજાય છે? ચાલો આગળ આપણે એક ભાવાર્થ પૂરો કરી લઈએ, બે પાંચ મિનિટ છે. મળી ગયું પાછું પેજ નંબર 75. આજે દેવશાસ્ત્ર ગુરુ છે જીનેન્દ્ર દેવ, વિતરાગી દિગંબર જૈન ગુરુ અને જીનેન્દ્ર પ્રણીત અહિંસામય ધર્મ, એ પણ વ્યવહાર સમ્યક દર્શન ના કારણ છે. એટલે એ ત્રણ નું યથાર્થ શ્રદ્ધાન પણ વ્યવહાર સમ્યક તો કહેવાય છે. તેને નીચે જણાવેલા આઠ અંગો સહિત ધારણ કરવું જોઈએ. એ આઠ અંગો ની વાત હવે આગળ આવશે, આગળની ગાથામાં. જે સમ્યક દર્શન જીવ જે જીવ સમ્યક દર્શન પ્રગટ કરે છે એનામાં ઓટોમેટિકલી આવી આઠ ક્વોલિટીઝ આવી જાય છે. તો એ આઠ ક્વોલિટીને સમ્યક દર્શનના આઠ અંગ કહેવાય છે. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવ, આઠ પ્રકારના ગુણો છે જે સમ્યક દ્રષ્ટિ જીવમાં પ્રગટ થાય છે. તેને આપણે જોશું આગળ. વ્યવહાર સંકેતનું સ્વરૂપ આગળ ગાથા 2-3 ના ભાવાર્થમાં સમજાવ્યું છે, જે આપણે હમણાં જોઈને આવ્યા, હમણાં આપણે જોયું ને. નિશ્ચય સંકેત વિના એકલા વ્યવહાર સંકેતને એકલા વ્યવહારને વ્યવહાર સંકેત કહેવાતું નથી. આપણે પહેલી ગાથાના ભાવાર્થમાં આના ઉપર બહુ ડિટેલમાં જોયું હતું. જેવી રીતે આપણે જોયું ને પહેલી ગાથાનો ભાવાર્થ, એ પણ 2 પેજનો છે, ત્યાં બહુ ડિટેલમાં 3-4 પોઈન્ટ જોયા હતા કે નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે જ નહીં. પહેલી ગાથામાં વાત કરી છે ને કે નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ, બે રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું વર્ણન કરશે. તો ત્યાં આનો બહુ ડિટેલમાં વાત કરી હતી, એ તમે પાછું ફરીથી વાંચજો. હવે આપણે આગળ એ સમ્યકના 8 અંગ અને 25 દોષોની વાત આગળ આવશે. હવે આપણે શરૂઆતમાં પહેલા શું કીધું હતું કે ભાઈ ખરી વાત તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ છે, પણ એ એક શબ્દમાં ખાલી સમજાવી દીધું, પણ એ સમજાતું નથી આપણને. તો જીવની પાત્રતા બનાવવા માટે જઈને વ્યવહારથી આટલું બધું વર્ણન કરે છે, આ સાત તત્વોનું વિવિધ રીતે વર્ણન કર્યું. હવે સેકન્ડ વસ્તુનું ડિસ્ક્રિપ્શન આવશે, 8 અંગનું વર્ણન, પછી 25 દોષોનું વર્ણન. આ બધું શેના માટે છે? કે જીવને તત્વનું સ્વરૂપ વધારે ક્લિયર થાય એના માટે. એકવાર ક્લિયર થાય એના પછી જીવે ફરીથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય કયા હતા એ પ્રમાણે પોતાની શ્રદ્ધા કરવા યોગ્ય. કોઈને કઈ ક્વેશ્ચન છે? ચાલો તો આપણે અહીંયા જ આજનો ક્લાસ પૂરો કરીએ છીએ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી વારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગત રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે સૂતે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા દેતમ. બોલો જીનવાણી માતનો જય.